એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્ય અને વિચાર જગતના એક બહુ જ મહત્વના ચિંતક સુરેશ જોશી એમના એક ખૂબ પ્રભાવશાળી નિબંધ અર્વાચિંતા અને અનુઅર્વાચિંતા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ.
હા, નમસ્કાર. સુરેશભાઈનું આ નિબંધ ખરેખર આપણને વિચારતા કરી મૂકે એવો છે. આપણે આજે જે દુનિયામાં જીવીએ છીએ એને સમજવાની આપણી રીતો ક્યાંથી આવી, કેવી રીતે ઘડાઈ, એના મૂળમાં જવાની આ વાત છે.
બરાબર. એટલે આપણે એમની સાથે બેસીને જાણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ અર્વાચીન એટલે શું હતું અને પછી એને ઓળંગીને અનુઅર્વાચીન તરફ જવાની જરૂર કેમ ઊભી થઈ. આ ચર્ચા આપણા બધા માટે છે, ભલે નિબંધ ન વાંચ્યો હોય.
ચોક્કસ, કારણ કે આ માત્ર સાહિત્યિક સિદ્ધાંતોની વાત નથી. આ તો જ્ઞાન શું છે, વાસ્તવિકતા શું છે, આપણે આપણી જાતને અને દુનિયાને કેવી રીતે જોઈએ છીએ, એ બધા મૂળભૂત પ્રશ્નોને સ્પર્શે છે. સુરેશભાઈએ પશ્ચિમી વિચારોનો અભ્યાસ તો કર્યો, પણ હંમેશા એને ભારતીય સંદર્ભમાં મૂકવાની કોશિશ કરી.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વૈચારિક સફર. સુરેશ જોશીની વિચારધારાને પગલે પગલે ચાલીએ. સુરેશભાઈ શરૂઆત જ એક મજાના કિસ્સાથી કરે છે, નહીં? એમના એક અધ્યાપક મિત્રની મૂંઝવણ.
હા હા, પેલો પ્રશ્ન કે આપણે હજી એરિસ્ટોટલની જ પ્રદક્ષિણા કરીએ છીએ, વિવેચનમાં કંઈ પ્રગતિ જેવું થયું છે કે નહીં?
અને આ પ્રશ્ન આજે પણ એટલો જ સાચો લાગે છે, ખરું ને, દાયકાઓ પછી પણ?
બિલકુલ. અને આ ખાલી ભણાવવા પૂરતું નથી. સુરેશ જોશી કહે છે કે વિવેચનમાં નવી ફેશન આવે અને જાય ત્યાં તો જૂની થઈ જાય, પણ મૂળભૂત રીતે કશું બદલાતું નથી. ખાસ કરીને તેઓ કહે છે, ભારતીય સાહિત્યમાં એવી શક્તિશાળી કૃતિઓ ક્યાં છે જે આપણને આપણા પાયાના ખ્યાલો પર જ સવાલ ઉઠાવવા મજબૂર કરે, જાણે એક એક વર્તુળમાં જ ફર્યા કરીએ.
અને પેલી સરકારી પ્રતિષ્ઠા કે વિશિષ્ટ વ્યક્તિ દ્વારા નક્કી થયેલી વિચારધારાને અનુસરવાની વાત એ પણ એમણે બહુ સ્પષ્ટ રીતે કહી છે, જાણે એક પ્રકારની જડતા આવી ગઈ હોય એમ.
અને એનું કારણ પણ તેઓ આપે છે. મૂળ વાત એ છે કે આપણે જે સિદ્ધાંતો અપનાવીએ છીએ એની પાછળની ફિલસૂફી શું છે, એના સૂચિતાર્થો શું છે, એ સમજ્યા વગર જ બસ ઉપરછલ્લું સ્વીકારી લઈએ છીએ.
તો આ બધી પૂર્વ ભૂમિકા પછી આપણે મુખ્ય મુદ્દા પર આવીએ. સુરેશ જોશી કહે છે કે જે અર્વાચીન હતું એ હવે જૂનું થઈ રહ્યું છે. તો આ અર્વાચીનતા એટલે શું, એની શરૂઆત ક્યાંથી થઈ એમ માને છે લેખક.
સુરેશભાઈ આપણને પાછળ લઈ જાય છે, યુરોપમાં પુનરુત્થાન કાળ અને ખાસ તો પેલી 17મી સદીની વૈજ્ઞાનિક ક્રાંતિ સુધી. એમણે ગેલેલિયોનું સૂત્ર ટાંક્યું છે જે જાણે આખા યુગનો મંત્ર બની ગયું.
પેલું બધું જ માપી શકાય તેવું માપવું વાળું.
હા બરાબર. જે માપી શકાય તે બધું માપો અને જે ન માપી શકાય તેને માપી શકાય તેવું બનાવો. આમાંથી જન્મ્યા અર્વાચિંતાના મુખ્ય લક્ષણો, બુદ્ધિ સર્વોપરી, વૈજ્ઞાનિક પદ્ધતિ, ઇહલોક પર ધ્યાન, બધું માપી શકાય તેવું હોવું જોઈએ, અને સૌથી અગત્યનું માનવી કેન્દ્રમાં હ્યુમનિઝમ.
આમાં પેલી પરિપ્રેક્ષ્ય એટલે કે પર્સ્પેક્ટિવની વાત બહુ જ રસપ્રદ છે. ડ્યુરેરના ચિત્રનું ઉદાહરણ.
હા, એ અદ્ભુત ઉદાહરણ છે. પેલો કલાકાર જાણે આખી જીવંત વાસ્તવિકતાને એક ભૌમિતિક ચોકઠામાં એક જ દૃષ્ટિબિંદુથી કેદ કરી રહ્યો છે.
અને આ એક જ રીતે જોવાની વૃત્તિએ આપણા વિચારને, સમય અને અવકાશની સમજને પણ પ્રભાવિત કર્યા.
ચોક્કસ. આનાથી જ પેલું મન અને શરીર, આત્મલક્ષિતા અને વસ્તુલક્ષિતા વચ્ચેનું દ્વૈત ઊભું થયું. દુનિયા જાણે એક પદાર્થ બની ગઈ જેને આપણે માપી શકીએ, નિયંત્રિત કરી શકીએ. ટેકનોલોજીનો વિકાસ, પ્રકૃતિ પર કાબૂ મેળવવાની વૃત્તિ, આ બધું આની સાથે જોડાયેલું છે. સમય પણ ઘડિયાળની જેમ સીધી લીટીમાં ચાલતો થઈ ગયો.
પણ પછી આટલી મજબૂત લાગતી વિચારધારા સામે વિરોધ કેમ શરૂ થયો? કોણે શરૂઆત કરી?
એમાં સૌથી પહેલા તો સુરેશભાઈ અંગ્રેજી રોમેન્ટિક કવિઓનો ઉલ્લેખ કરે છે. બ્લેક, વર્ડ્સવર્થ, એમણે આ બુદ્ધિપ્રધાન યાંત્રિક દૃષ્ટિ સામે સૌથી પહેલો અવાજ ઉઠાવ્યો. એમણે કહ્યું કે ભાઈ, કલ્પના શક્તિ, લાગણીઓ, પ્રકૃતિ સાથેનું જીવંત સંબંધ, એ પણ એટલું જ મહત્વનું છે. માત્ર ગણતરી કરવાથી સત્ય નહીં મળે.
અને પછી આવે છે નીત્સે. સુરેશ જોશી નીત્સેને બહુ મહત્વ આપે છે આ ચર્ચામાં. શા માટે?
નીત્સે, હા, એમણે તો જાણે અર્વાચીન વિચારના પાયા જ હલાવી નાખ્યા. એમણે ક્રિશ્ચિયન ધર્મ, પ્લેટોનો આદર્શવાદ, દેકાર્તનો પેલો હું વિચારું છું માટે હું છું વાળો સિદ્ધાંત, કાંટ, વિજ્ઞાનનો વસ્તુલક્ષી હોવાનો દાવો આ બધાનો રીતસર હુધડો લીધો.
એટલે એમણે કહ્યું કે જેને આપણે સનાતન સત્ય માનીએ છીએ એ ખરેખર તો,
હા, એ ખરેખર તો જીવવા માટે, ટકી રહેવા માટે ઉપયોગી એવી વાર્તાઓ કે કલ્પનાઓ છે, યુઝફુલ ફિક્શન્સ છે. કોઈ એક નિરપેક્ષ શાશ્વત સત્ય જેવું છે જ નહીં.
બાપરે,
આપણું જ્ઞાન પણ ક્યારેય શુદ્ધ નથી હોતું. એ આપણી જરૂરિયાતો, આપણા હેતુઓ, પેલી એમની સત્તાની ઈચ્છા, વિલ ટુ પાવર થી રંગાયેલું જ હોય છે.
એટલે આ તો પેલી હાબરમાસની ઇન્ટરેસ્ટ ગાઈડેડ નોલેજ જેવી વાત થઈ. જ્ઞાન ક્યારે તટસ્થ નથી હોતું.
હા, બિલકુલ. નિત્સે અને હાબરમાસ બંને એ જ કહેવા માંગે છે કે જ્ઞાનમાં હંમેશા કોઈક હિત, કોઈક વૈચારિક ભૂમિકા રહેલી હોય છે. નિત્સે તો દેકાર્તના એ વિચારને પણ પડકારે છે કે માણસ એક સુસંગત, એક કેન્દ્રી વિચાર કરનાર તત્વ છે. ના, આપણી ચેતના પણ એક સંઘર્ષનું મેદાન છે.
મેબનમાં હાઇડેગર અને ગાડામરનો પણ ઉલ્લેખ છે. એમનું શું પ્રદાન રહ્યું?
હાઇડેગરે કહ્યું કે આપણે આ અર્વાચિંતાના ગણતરીબાજ અભિગમથી થોડું પાછળ હટીને હોવું, બીંગ એટલે કે અસ્તિત્વના મૂળભૂત અર્થને ફરી સમજવાની જરૂર છે.
અને ગાડામર?
ગાડામરે અર્થઘટનની પ્રક્રિયા પર ભાર મૂક્યો. એમણે કહ્યું કે કોઈ કૃતિનો અર્થ ફક્ત લેખક કે વાચકમાં નથી, પણ એ બંને વચ્ચેના સંવાદમાં, ભાષા અને પરંપરાના સંદર્ભમાં રચાય છે. એમણે અર્વાચીન રશ્મિમાંસાની વ્યક્તિલક્ષીતાને પડકારી.
તો આ બધા પડકારો પછી જે નવો વિચાર ઉભરી રહ્યો હતો એને અનુ અર્વાચિંતા કહેવાયો. તો એ શું છે? કોઈ એક ચોક્કસ વાદ છે?
ના ના, સુરેશ જોશી સ્પષ્ટ કરે છે કે એ કોઈ એક સંગઠિત આંદોલન કે નિશ્ચિત સિદ્ધાંત નથી. એ તો અર્વાચિંતાના જે મૂળભૂત દાવા હતા ને, કે બુદ્ધિ જ સર્વોપરી છે, એક જ સત્ય છે, ઇતિહાસ સીધી લીટીમાં આગળ વધે છે, એ બધા સામેનો એક વ્યાપક વિદ્રોહ છે, એક પ્રકારનો મિજાજ છે.
એ મોડર્નિઝમ કરતા પણ વ્યાપક છે એમ?
હા, મોડર્નિઝમ તો મુખ્યત્વે કળા અને સાહિત્યનું આંદોલન હતું, પણ પોસ્ટ મોડર્નિટી તો એનાથી ઘણી વ્યાપક છે. એ મોડર્નિટી જે આખો સાંસ્કૃતિક ગાળો હતો એને જ ઓળંગવાનો પ્રયાસ છે.
લેખક પેલા રિચર્ડ પામરને ટાંકે છે કે આપણે પોસ્ટ મોડર્નિઝમ માટે તૈયાર છીએ, પણ પોસ્ટ મોડર્નિટી માટે નહીં. આ બહુ રસપ્રદ છે. આનો શું અર્થ?
હા, આ બહુ મહત્વનો ભેદ છે. જો પોસ્ટ મોડર્નિઝમ એટલે કદાચ સાહિત્ય કે કળામાં થતા નવા પ્રયોગો, નવી શૈલીઓ, એની આપણે ચર્ચા કરી શકીએ, ભલે થોડા અટપટા લાગે. પણ પોસ્ટ મોડર્નિટી એ તો આપણા જીવનના પાયા મૂલ્યો પર જ સવાલ ઉઠાવે છે. આપણો સમાજ, રાજકારણ, વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ, આપણી સંસ્કૃતિની સમજ, આ બધું જ જાણે ધર્મૂળથી ફેરવિચારણા માંગે છે. આ એક મોટો આંચકો છે જેના માટે કદાચ આપણે માનસિક રીતે તૈયાર નથી.
તો પછી આ અર્વાચિંતાને ઓળંગવાના પ્રયાસો કઈ કઈ દિશામાં થઈ રહ્યા હતા? સુરેશ જોશી કયા મુખ્ય પ્રવાહોની વાત કરે છે?
એમણે ઘણા બધા ક્ષેત્રો ગણાવ્યા છે જે બતાવે છે કે આ કેટલું વ્યાપક હતું. જેમ કે એક તો પશ્ચિમ સિવાયની દ્રષ્ટિઓનું મહત્વ વધ્યું. પૂર્વની ફિલોસોફીઓ જેમ કે ઝેન, યોગ, આફ્રિકન અને બીજી સંસ્કૃતિઓની વાસ્તવિકતા અને ભાષાની સમજ, જાણે કહેવાયું કે ભાઈ, સત્યનો ઇજારો ફક્ત પશ્ચિમ પાસે નથી. કાર્લોસ કાસ્તાનેડાના અનુભવો પણ એ જ દિશામાં હતા.
અને પુરાણ કલ્પનોનું મહત્વ પણ ફરી સ્થાપિત થયું.
હા, બરાબર. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની સામે પુરાકથાઓમાં જે શાણપણ છે, જે પ્રતીકોની ભાષા છે, પ્રકૃતિ સાથેનો જે સંબંધ છે, એનું પુનઃમૂલ્યાંકન થયું.
ભૌતિકવાદ સામે પણ સવાલો ઉઠ્યા.
ચોક્કસ. પેલો વિચાર કે મન એટલે ફક્ત મગજ, એ અધૂરો લાગવા માંડ્યો. ટેલિપથી, હીલિંગ, પેલો માર્ટિન બ્યુબરનો હું અને તું નો સંબંધ, આ બધું ક્યાં ભૌતિક વિજ્ઞાનમાં બંધ બેસે છે?
મનોવિજ્ઞાનમાં પણ મોટા ફેરફારો થયા એમ લાગે છે નિબંધ પરથી.
હા, જબરદસ્ત ફેરફારો. ફક્ત રોગ શું છે એના પર ધ્યાન આપવાને બદલે માનવીય અનુભવની આગવીતા, સ્વસ્થ મનની શક્યતાઓ માસલો, અસ્તિત્વના પ્રશ્નો રોલોમે, ચેતનાના ઉચ્ચ સ્તરો ટ્રાન્સપર્સનલ સાયકોલોજી, આ બધું મહત્વનું બન્યું. લાકાન, હેલમેન, એમને પણ મનોવિજ્ઞાનને નવી દિશા આપી.
અને ભાષા અને વિચારના સંબંધ વિશે પણ, ખાસ કરીને ફ્રાન્સમાં, નહીં?
હા, ફ્રેન્ચ વિચારકો આમાં બહુ આગળ હતા. પહેલા સંરચનાવાદ આવ્યો જેણે કહ્યું કે ભાષા આપણા વિચારને ઘડે છે. પણ પછી આવ્યા ફ્યુકો અને દેરીદા જેવા ઉત્તર સંરચનાવાદીઓ.
ફ્યુકોએ તો માનવીના અંતની વાત કરી હતી.
હા, એમણે કહ્યું કે જ્ઞાન હંમેશા સત્તા સાથે જોડાયેલું છે અને ઇતિહાસમાં જ્ઞાનના માળખા, એપિસ્ટેમેઝ, બદલાતા રહે છે.
અને પેલી ડેરીદાની ડીકન્સ્ટ્રક્શન પદ્ધતિ, એ જરા સરળ શબ્દોમાં કહેશો, એ થોડી અઘરી લાગે છે.
હા, એ જરા અટપટી છે. પણ જુઓ, દેરીદા મૂળભૂત રીતે એમ કહે છે કે કોઈપણ શબ્દનો અર્થ ક્યારેય સ્થિર કે એક નથી હોતો. દરેક અર્થ બીજા અર્થો પર આધાર રાખે છે અને દરેક અર્થમાં એનો વિરોધી અર્થ પણ છુપાયેલો હોય છે. જેમ કે હાજરીનો અર્થ ગેરહાજરી વગર સમજી ન શકાય. એમણે પશ્ચિમી ફિલોસોફી જે દ્વંદ્વો દ્વિભાજનો પર ઊભી છે એની અસ્થિરતા બતાવી દીધી.
એટલે એમણે જાણે આખા માળખાને જ હલાવી નાખ્યો.
બરાબર. અને આની અસર સાહિત્ય વિવેચન પર પણ બહુ મોટી પડી. પેલી જૂની પદ્ધતિઓ, ફક્ત કૃતિના રૂપ પર ધ્યાન આપવું, ફોર્મલિઝમ, ન્યૂ ક્રિટિસિઝમ, એની સામે પ્રતિક્રિયા આવી.
કોણ કોણ આવ્યું આ નવી વિચારધારામાં?
જિનેવા ક્રિટિક્સ આવ્યા, જે હિલિસ મિલર, પોલ ધ મેન જેવા દેરીદાથી પ્રભાવિત વિવેચકો આવ્યા. ઇહા ભાષને અનુઅર્વાચીન સાહિત્યના લક્ષણો તારવ્યા, નિશબ્દતા, અસંબદ્ધતા વગેરે. એડવર્ડ સૈયદે પશ્ચિમની પૂર્વ વિશેની જે ગ્રંથિઓ હતી, ઓરિયન્ટલિઝમ, એની ટીકા કરી. આ બધાએ સાહિત્યને જોવાની નવી જ રીતો આપી.
ટેકનોલોજીની વાત પણ આવે છે નિબંધમાં, અને એમાં બે અલગ મત દેખાય છે. કેટલાક ચિંતિત છે, કેટલાક આશાવાદી.
હા, એ મુદ્દો આજે પણ એટલો જ મહત્વનો છે. રોઝાક, માર્ક્યુસ જેવા વિચારકોને ડર હતો કે ટેકનોલોજી આપણને યાંત્રિક અને એક પરિમાણી, વન ડાયમેન્શનલ બનાવી દેશે, આપણી સંવેદનાઓ મારી નાખશે.
જ્યારે ઇહા ભસન જેવા,
એમને લાગતું હતું કે કદાચ ટેકનોલોજી અને પુરાણકલ્પન ભવિષ્યમાં ભેગા મળીને કોઈક નવી વૈશ્વિક ચેતના બનાવવામાં મદદ કરી શકે છે.
સુરેશ જોશી પેલા ઝ્યા ગેબસેરની વાત કરે છે, જે એક તદ્દન નવી પરિપ્રેક્ષ્યવાદી અરેખીય ચેતનાના ઉદયની વાત કરે છે. આ શું છે? શું માનવ ચેતના ખરેખર બદલાઈ રહી છે?
ગેબસેરનું માનવું હતું કે જેમ ભૂતકાળમાં ચેતનાના જુદા જુદા તબક્કા હતા, આદ્યમ, જાદુઈ, પૌરાણિક, તાર્કિક, એમ હવે આપણે એક નવા ઇન્ટિગ્રલ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. આ નવી ચેતના કોઈ એક દૃષ્ટિબિંદુથી બંધાયેલી નહીં હોય, સમયને સીધી લીટીમાં નહીં જુએ.
અને એના પુરાવા?
તેઓ 20મી સદીની કળા, પિકાસો, વિજ્ઞાન, ક્વોન્ટમ ફિઝિક્સ વગેરેમાં આના એંધાણ જોતા હતા. અલબત્ત સુરેશભાઈ પોતે જ અંતે સવાલ પૂછે છે કે આ ખરેખર થઈ રહ્યું છે કે પછી આ ફક્ત આપણી એક ઈચ્છા છે, એક વિશફુલ થિંકિંગ.
વાહ, ખરેખર બહુ ઊંડી અને બહોળી ચર્ચા. આ આખા વિશ્લેષણમાંથી જો શ્રોતાઓ માટે ત્રણ મુખ્ય મુદ્દા તારવવા હોય તો કયા કહી શકાય?
મારા મતે ત્રણ મુખ્ય બાબતો છે. પહેલું તો એ, પહેલું અર્વાચિંતા પર પુનર્વિચાર, એટલે કે પશ્ચિમમાં જે વિચારધારા વિકસી, બુદ્ધિવાદ, વિજ્ઞાનવાદ, માનવ કેન્દ્રિતતા, એ કોઈ અંતિમ સત્ય નથી. એની મર્યાદાઓ છે જેના પર ગંભીર સવાલો ઉઠ્યા છે, એ સમજવું જરૂરી છે.
બરાબર. બીજું
સત્યની બહુલતા. વાસ્તવિકતા કે સત્ય કોઈ એક જ ચીજ નથી. જુદી જુદી સંસ્કૃતિઓ, ભાષાઓ, પુરાકથાઓ, એ બધા વાસ્તવિકતાને અલગ અલગ રીતે જુએ છે. એટલે એક જ સત્યને બદલે અનેક સત્યો અને અર્થઘટનોની શક્યતા સ્વીકારવી પડે.
અને ત્રીજું
વિચારની મુક્તિ. અનુઅર્વાચીન વિચાર ભલે થોડો અસ્તવ્યસ્ત લાગે, પણ એ આપણને જ્ઞાન, ભાષા, સંસ્કૃતિ વિશેના જે બંધિયાર ખ્યાલો છે એમાંથી બહાર નીકળવા પ્રેરે છે. એ આપણને સતત સવાલ પૂછતા રહેવા, સ્વીકૃત માન્યતાઓને પડકારવા અને વધુ મુક્ત રીતે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ બધી વાત પછી એક સવાલ મનમાં ઘૂમરાયા કરે છે. જો અર્વાચીનતાના જે નક્કર લાગતા પાયા હતા એ ખસી રહ્યા છે, અને આપણે કદાચ વધુ પ્રવાહી, ઓછી નિશ્ચિત, પણ કદાચ વધુ મુક્ત એવી કોઈ દિશામાં જઈ રહ્યા છીએ, તો ભવિષ્યમાં સત્ય અને જ્ઞાનનો આધાર શું રહેશે? શું આપણે આ સતત બદલાતા અર્થો અને અનિશ્ચિતતાની દુનિયામાં જીવવા માટે ખરેખર તૈયાર છીએ? આ એક મોટો પ્રશ્ન સુરેશ જોશી આપણા માટે છોડી જાય છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.